જો મતિ જ્ઞાન ના બીજા નામ કયા છે? બીજા નામ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબોધ, નિત્ય, અર્થાંતરમ. બાકીના જે નામ કીધા એ તેમ અર્થના જુદા જુદા નામ છે. કયા નામ કીધા? મતિ, સ્મૃતિ, ચિંતા, સંજ્ઞા, ચિંતા અને અભિનિબોધ. આના મીનિંગ ને બધું આપણે ડિટેલમાં જોઈ લીધું છે, એ તમે ત્યાંથી રેફર કરજો. એના પછી 14મો સૂત્ર, તદ ઇન્દ્રિયા અને ક્રિયા નિમિત્તમ. આ મતિ જ્ઞાન ને નિમિત્ત કોણ છે? ઇન્દ્રિય અને અનિન્દ્રિય. અનિન્દ્રિય એટલે મન, મન અને ઇન્દ્રિય એટલે પાંચ પ્રકારની ઇન્દ્રિયો, બરાબર. આગળ 15મો સૂત્ર. હવે આપણે મતિ જ્ઞાન ના મતિ જ્ઞાન ના ક્રમ એની ચર્ચા આપણે કરી. જો અવગ્રહ ઇહા અવાય ધારણા. મતિ જ્ઞાન ના ક્રમ માં ચાર સ્ટેપ કયા છે? અનુગ્રહ, ઈના, અવાય અને ધારણા. 16મું સૂત્ર, એ જે વિષયને જાણે છે, જે પદાર્થને જાણે છે મતિ જ્ઞાન, એ પદાર્થના કેટલા ભેદ છે એના અનુસાર એને 12 ભેદ બતાવ્યા. કયા ભેદ છે? જો બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અવિસ્તૃત, અંકુંત, ધ્રુવાણામ, તેતરા, તેતરાણામ. જો 12 નામ કયા કીધા? સ્લાઇડ નીકાળી છે, સ્લાઇડ નંબર 3-4. બહુ, બહુવિધ, બહુ બહોત પ્રકાર કે, ક્ષિપ્ર મતલબ જલ્દી જાણ લેના, અનિસ્તૃત, અનિસ્તૃત મતલબ જો અભી ક્લિયરલી મતલબ થોડા અનકવર્ડ છે, થોડુંક આપણને જેનો સાઇન મળે કે જે રીતના હાથીની ખાલી સૂંઢ દેખાય અને હાથીને ઓળખી લેવો એને કહેવાય અનિસ્તૃત. પછી અનઉક્ત, હજી પૂરેપૂરું કીધું નથી, હજી અડધી વાત કરીને એમાં આખો ભગ મીનિંગ સમજી લેવું. અને ધ્રુવાણામ, ધ્રુવાણામ એટલે સેમ મીનિંગ થોડો લાંબા કાળ સુધી જાણવો, ઓછો વધારે ન જાણવો, ક્ષયક્ષમ પ્રમાણે એ લાંબા કાળ સુધી જાણતા રહેવો એને કહેવાય ધ્રુવ. અનિસ્તૃતમાં પદાર્થને આપણે અડધો જોયો, અનઉક્ત અડધો કીધો, એમાં ફરક પડે છે. ના, જો પાંચે ઇન્દ્રિયો થી બધા બારે બાર ભેદ થાય છે, એટલે એકમાં ખાલી શ્રોતેન્દ્રિયનો કામ છે ને એકમાં કર્ણેન્દ્રિય એ નથી, પણ પદાર્થને કઈ રીતે વર્ણન કરવામાં આવ્યો છે એમાં ભેદ છે. આપણે એક એક કરીને જોઈશું તો હમણાં ખ્યાલમાં આવશે. અને નેક્સ્ટ સ્લાઇડ નીકાળી છે ભાઈ, જો ટેબલ નંબર. સ્લાઇડ નંબર 5. તો જો આપણે કયા ભેદ જોયા? 12 પ્રકારના. લેફ્ટ સાઈડ જે જોયા છે સૂત્રમાં છે બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિસ્તૃત, અનઉક્ત, નિધૃત. અને રાઈટ સાઈડ ના સબ ઇતરાણા, ઇતરાણા એટલે આનાથી ઊંધા, એને પણ ઇન્ક્લુડ કરી દેવાના. તો એક, એકવિધ, અક્ષિપ્ર, નિસ્તૃત, ઉક્ત અને અદ્ભુત. જે ડિટેલના મીનિંગ આપણે જોતા જશું એટલે ફરી યાદ થઈ ગયું આપણે લાસ્ટ ટાઈમ, પણ રિફ્રેશ કરવું જરૂરી છે. તો જો પહેલા જોઈએ બહુ અને એક. જો આપણે ટેબલ બનાવ્યું તું લાસ્ટ ટાઈમ, મતિ જ્ઞાનના ચાર સ્ટેપ જોયા, અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, બરાબર. એને આમ હોરિઝોન્ટલી મૂકો. એક એક સ્ટેપમાં શું થયું કે સૌથી પહેલા અવગ્રહમાં પદાર્થનો એક સામાન્ય પ્રતિભાસ થયો, પછી ઈહામાં શું થયું, એમાં વધારે બોલો, એના જાણવામાં વધારે લીક ઉતર્યા, તો એના પ્રત્યે તર્ક ઉઠ્યો કે આ શું પદાર્થ છે, આ શું શું છે. પછી અવાયમાં શું થયું કે એ જ્ઞાન નું વધારે જાણવું થયું અને ત્યાં પાકો નિર્ણય થઈ ગયો કે આ વસ્તુ આ જ છે, સ્પષ્ટ નિર્ણય થયો. અને ધારણામાં શું થયું, હા, એ એના ઊંડા એવા સંસ્કાર પડી ગયા કે કાળક્રમે પણ એ પાછું યાદ આવે, એને ધારણા કહેવાય છે, બરાબર. તો મધ્ય જ્ઞાનના ચાર ક્રમ આપણે જોયા. હવે કયા પદાર્થને જાણે છે એ પ્રમાણે 12 ભેદ સીધા, હવે એને આમ સીધા મૂકો એકની નીચે એક, બરાબર. તો આપણું આખું ટેબલ બનશે ને 12x4. તો જે આ સીધા કયા છે એને આપણે જોઈએ છે, એક એક કરીને 12x12 જોશું. જો બહુ અને એક સામેવાળા પદાર્થ, એક જ પદાર્થ છે કે બહુ બધા પદાર્થો છે, એનાથી મતિ જ્ઞાન થયું, એને કહેવાય બહુ મતિ જ્ઞાન અથવા એકનું મતિ જ્ઞાન, બરાબર. હવે જો અવગ્રહ પહેલા થયો તો પહેલા સામે એક માણસ છે કે ઘણા બધા માણસો છે, ખ્યાલ આવે ને. પછી ઈહા થઈ તો એક માણસ ની ઈહા થઈ કે ઘણા બધા માણસો ની ઈહા છે, ખ્યાલ આવે ને. નિર્ણય થયો કે આ તો બધા મુમુક્ષુ છે, તો એક માણસ નો નિર્ણય થયો કે ઘણા બધાનો નિર્ણય થયો, બધાનો થઈ શકે ને. તો જો બહુ માં પણ 4x4 ભેદ આવશે અને એક માં પણ 4x4 ભેદ આવશે, એટલે આપણા ટેબલ ધીરે ધીરે ભરાતું જશે. 12 પદાર્થના ભેદ અને 4 પ્રકારના મતિ જ્ઞાનના પ્રકાર, બરાબર. તો જો બહુ અને એક વાંચીએ, એક હી સાથ, નેક્સ્ટ લાઈન, એક હી સાથ બહુ સે પદાર્થ કા અથવા બહુ સે સમૂહો કા અવગ્રહ આદિ હોના, આદિમાં પાછી ના લઈ લેવા, જૈસે લોકો કે ઝુંડ કા યા જીવો કે ઢેર કા બહુ સે પદાર્થ કા જ્ઞાન ગોચર હોય. અને એક માં શું લીધું કે અલ્પ અથવા એક પદાર્થ કા જ્ઞાન ગોચર હોય. જો અલ્પ ઘઉં હોય તો એક ઘઉં નો દાણો ન હોય, પણ જરાક આમ હેન્ડફુલ આપણે સેમ્પલ લઈ આવીએ ને, એ સેમ્પલને જોઈએ તો એને એક માં ગણી લેવાય, અને આખી ગુણી હોય તો એ બહુ માં ગણી લેવાય, બરાબર. જો અલ્પ અથવા એક પદાર્થ કા જ્ઞાન હોના, જૈસે એક મનુષ્ય કા અથવા પાણી કે પ્યાલે કા થોડે પદાર્થ કા જ્ઞાન ગોચર હોય, બરાબર. આ બે ખ્યાલમાં આવી ગયા, બે બે કહેવાય બહુ અને એક. હવે જો એક પોઈન્ટ આપણે લાસ્ટ ટાઈમ નહીં કર્યો હતો, જે ટેબલમાં લેફ્ટ સાઈડ પર જેટલા પ્રકાર છે એ મતિ જ્ઞાનના ક્ષયોક્ષમની તીવ્રતાના પ્રકાર છે. બહુ, બહુવિધ, પછી ક્ષિપ્ર, જલ્દી જલ્દી જાણવું એમાં મતિ જ્ઞાનની તીવ્રતા જોઈએ ને, અને અક્ષિપ્ર એટલે સ્લોલી જાણવું તો મતિ જ્ઞાનની મંદતા એમાં આવે છે. અનઉક્ત અને અનિસૃત એટલે કીધા વગર જ જાણી લેવું તો મતિ જ્ઞાનની તીવ્રતા જોઈએ ને, અને નિસૃત અને ઉક્ત એ બેમાં મતિ જ્ઞાનની મંદતા હોય છે. અને ધ્રુવ એટલે મતિ જ્ઞાનનું કોન્સ્ટન્ટ જાણવું, અધ્રુવ એટલે ઘટવું વધવું, તો ઘટવામાં તો મતિ જ્ઞાન નો ક્ષયક્ષમ ઘટ્યો ને, ખ્યાલ આવે. એટલે લેફ્ટ સાઈડ જેટલા ભેદો છે એમાં મતિ જ્ઞાનની તીવ્રતા છે, ઉઘાડ વધારે છે, અને રાઈટ સાઈડ જેટલા છે એમાં મતિ જ્ઞાન નો ઉઘાડ ઓછો છે. ચાલો હવે આગળ વધીએ. પાછું બહુ ને એક જોઈ લીધા, હવે બહુવિધ અને એક જોઈ લીધું. જો ઘણા બધા પ્રકારની વસ્તુઓ હોય એક સાથે, જેવી રીતના શાક માર્કેટમાં જઈને એક સાથે ઘણા બધા શાક છે તો એને બહુવિધ કહેવાય. જાતિ અપેક્ષા એ ઘણા બધા, અને એક વિધમાં ક્વોન્ટિટી ભલે ઘણી હોય પણ પ્રકાર એક જ છે તો એને એક વિધ કહેવાય. તો જો કઈ પ્રકાર કે પદાર્થ કા અવગ્રહ આદિ ધ્યાન હોના, જૈસે કુત્તે કે સાથ મનુષ્ય કા, ગેહું કે સાથ ચણા, ચાવલ ઇત્યાદિ અનેક પ્રકાર કે પદાર્થ કા ધ્યાન હોના, યુગપદ બહુત પ્રકાર કે પદાર્થ કા ધ્યાન ગોચર હોના. એક સાથે યુગપદ એટલે એક સાથે ઘણા બધા પ્રકારના પદાર્થોને જાણવા એને બહુવિધ મતિ જ્ઞાન કહેવાય છે. એકવિધ એક પ્રકાર કે પદાર્થ કા જ્ઞાન હોના, જૈસે એક પ્રકાર કે કેનું કા જ્ઞાન, એક પ્રકાર કે જ્ઞાન પદાર્થ કા જ્ઞાન ગોચર હોના. હવે જો ધીરે ધીરે આને આપણે ઇન્દ્રિયો પર પણ લગાવતા જઈએ,
અને પછીના ભેદને જોઈને પછી લગાવી દો. ત્રીજું છે ક્ષિપ્ર અને અક્ષિપ્ર. ક્ષિપ્ર શું છે? એ જલ્દી જાણી ગયું, શીઘ્રતાથી પદાર્થ કા જ્ઞાન હોના. અને અક્ષિપ્ર તો કિસી પદાર્થ કો ધીરે ધીરે બહુ સમય મેં જાનના, અર્થાત ચિરગ્રહણ. ચિરગ્રહણ તો એટલે ધીરે ધીરે બહુ સમય મેં જાનના, બરાબર. જેવી રીતના સમજો, આપણે ઊંઘીને જસ્ટ ઊંચા હોય અને આપણને કઈ કોઈ કઈ કહે તો એને આપણને રિયલાઇઝ થતા ટાઈમ લાગે ને થોડો, એ અક્ષિપ્ર છે. હા, એક ઓલું જે પેટ્રોમેક્સ નું બલ્બ હોય ને, બલ્બ ને ટ્યુબલાઇટ કરતા બી એક હોય ને, પેટ્રોમેક્સ આપણે ફ્લડ લાઇટ હોય એને ચાલુ કરીએ તો એની લાઇટ ની ફૂલ ઇન્ટેન્સિટી થતા ટાઈમ લાગે, તો એને અક્ષિપ્ર કહેવાય. હવે જો વિચાર કરો, આ આજે જેટલા પ્રકાર આપણે જોયા, છ પ્રકાર, બહુ 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 એક, બહુવિધ એકવિધ અને ક્ષિપ્ર અક્ષિપ્ર, આને હવે પાંચ ઇન્દ્રિય અને મન ઉપર લગાવો. જો થોડું આપણે ભેદ પ્રભેદમાં વિચાર કરજો તો તમને ખ્યાલ આવશે. જેવી રીતના આંખોથી તો બહુ ક્લિયર છે, ઘણા બધા પદાર્થોને જોવા જાણવા, એક પદાર્થને જોવો જાણવો, જલ્દી જોવું, લોહી જોઈને જાણવું, એ તો આંખથી બહુ ક્લિયર છે, બરાબર. હવે કાનથી વિચાર કરો, કાનથી આપણે સાંભળી રહ્યા છે અને ઘણા બધા પદાર્થને એક સાથે અવાજથી આપણે જાણ્યા, અથવા એક પદાર્થને જાણ્યા. હવે કૂતરાનો અવાજ પણ સાંભળ્યો, ગાય ભેંસ નો પણ સાંભળ્યો, મનુષ્ય નો પણ સાંભળ્યો, તો બહુવિધ ને એકવિધ પણ થઈ શકે છે ને. અને કાનથી પણ ગ્રાસથી જલ્દી થઈ શકે, સ્લો પણ થઈ શકે, બરાબર. નાકથી વિચાર કરો. હવે આપણે કિચનમાં જઈએ, અથવા આપણે સમજો જલારામ હોલમાં ગયા, આપણું સમૂહ ભોજન હોય ને ત્યારે, અને જતાની સાથે ઘણી બધી સુગંધ આપણને એક સાથે આવી, તો જ્ઞાને પકડ્યું ને, આટલા બધા પદાર્થની સુગંધ આવી રહી છે. અને એક જ પદાર્થની સુગંધ આવે તો પણ પકડી લે. હવે એમાં પણ બહુવિધ અને એકવિધ, કે ક્યારેક તો તમને પરફ્યુમની સુગંધ આવે છે, ક્યારેક આપણને સાથે સમજો કઈ ખરાબ સુગંધ પણ એક સાથે જ આવે છે, તો બધી પ્રકારની સુગંધ એક સાથે જાણી શકે છે મનુષ્ય, અને જલ્દી બી જાણી શકે, સ્લો પણ જાણી શકે, બરાબર. સેમ હવે રસના ઇન્દ્રિયો ઉપર લો, કે આપણે લીંબુ શરબત ચા પીએ તો ઘણા બધા પદાર્થોનો સ્વાદ એક સાથે આવે છે, અને ખાલી સાકર ખાઈએ તો એક પદાર્થનો સ્વાદ પણ આવે છે. એટલે આટલા જેટલા પ્રકાર આપણે જોયા, બહુ એક, બહુવિધ એકવિધ, ક્ષિપ્ર અને અક્ષિપ્ર, આ બધા જ ભેદો પાંચે ઇન્દ્રિય પર પણ લાગુ પડે છે, અને એના અવગ્રહ ઈહા અવાય ધારણા એ બધું એમાં આવી, અને મન પર પણ લાગુ પડે છે. એટલે આપણે ભેદ પ્રભેદ જોઈએ તો આ છ ભેદ થયા, ઇન્ટુ અવગ્રહ આદિ ચાર એટલે 24, ઇન્ટુ પાંચ ઇન્દ્રિય નું મન 24 ને 6 ગણો એટલે 144. ખ્યાલ આવ્યું ને? આપણે ખરેખર તો 12 નું કરશું ને, ઇવેન્ચ્યુઅલી 12 નું કરશું એટલે 288 ભેદ થશે આના. પણ આવી રીતના પાંચે ઇન્દ્રિયો ઉપર લગાવવું એને એક્ઝામ્પલ આપી તમને સમજાવ્યું. ખ્યાલ આવે છે ને બધા? હવે જો આગળના થોડાક અઘરા છે, અનિસૃત અને નિસૃત. જો એક ભાગ કે ધ્યાન છે, સર્વ ભાગ કા ધ્યાન હોના, જૈસે પાણી કે બહાર નીકળી હુઈ હાથી કી સૂંઢ કો દેખ કર પાણી મેં ડૂબે હુએ પૂરે હાથી કા ધ્યાન હોના, એક ભાગ કે અવ્યક્ત હોને પર ભી ધ્યાન ગોચર હોના. જેવી રીતના સમજો, આપણે ઘણા લોકો કદાચ ક્રુઝ જેવા બધામાં ગયા હતા, હવે ક્રુઝમાં ના ગયા હોય તો ટાઇટેનિક પિક્ચર તો જોયું હશે ને. હવે સમજો તમે ત્યાં જાઓ છો અને તમને આટલો નાનકડો બરફ દેખાય ઉપર જમીન પર, હા પાણી પાણી ઉપર જમીન પર, સોરી અભિષેક જઈ રહી છે અને નાનકડો બરફનો ટુકડો દેખાય, તો એનાથી શું સમજવાનું? ડરવું કે નહીં ડરવું? ડરવું જોઈએ ને, કેમ કે ઉપર આટલું જ દેખાય છે પણ અંદર એ અંદર આખો ડુંગર છે ત્યાં, તો એને શું કહેવાય? આ છે અનિસૃત જ્ઞાન. આપણે ગુજરાતીમાં કહેવત પણ છે ને કે ભાઈ જે સમજદાર હોય ને એને ઇશારો કાપી, તો એને ઇશારો કર્યો પણ એની પાછળ ભાવ કેટલો સમજી લીધો? કે આખો ઘણો બધો સમજી લીધો.
આપણે ક્યાંય પણ જોબ કે બિઝનેસ પણ કરતા હોય કે ક્યાંય પણ કરતા હોય કે એમાં આપણને સામે વાળો જરાક શું કે સાહેબ એમાં બજાર તો બહુ ખરાબ છે. હવે એને આ કીધું એમાંથી આપણે ભાવ શું પકડ્યો કે એને પેમેન્ટ આપવું નથી છે કે નહીં. હા, આને કહેવાય અનિશ્ચિત જ્ઞાન. ખ્યાલ આવી ગયો છે કે વાત કઈ કહેવાય છે, કઈ કહીને એક ઇશારો અપાય છે અને એનાથી આખી વાતને સમજી લેવી એને કહેવાય અનિશ્ચિત જ્ઞાન. હવે આ જ વસ્તુ પાંચે ઇન્દ્રિયો પર અપ્લાય કરો. જો કાનથી જો સાંભળીને ખબર પડે છે, આંખથી જોઈને ખબર પડે, હાથી નું એક્ઝામ્પલ, નાકથી સૂંઘીને પણ ખબર પડે છે. હા, કે જરાક તમને કઈક એવી સ્મેલ આવી, કોઈ આમ બળી જવાની કે અથવા સમજો જરાક ઊંઘ્યાની જરાક સ્મેલ આવી, એટલે તમે વિચાર કર્યો કે આજે તો મોટી પાર્ટી લાગે છે. ખ્યાલ આવે આને કહેવાય મારા નિસૃત. ચલો આવે એની સામે નિસૃત શું છે કે બહાર નીકળે હોય પ્રગટ પદાર્થ ધ્યાન હોય, પૂર્ણ વ્યક્ત પદાર્થ, આખી વસ્તુનું વર્ણન કરો પછી જ સમજાય એને કહેવાય નિસૃત. બરાબર, આગળ વધીએ, આ ક્લિયર છે. ચાલો હવે નેક્સ્ટ જેલો છે અનઉક્ત અને ઉક્ત. ઉક્ત એટલે સીધેલું, અનઉક્ત એટલે નહીં સીધેલું. જો પેલા અનિસૃતમાં શું હતું કે પદાર્થનો એક અંશ તો બહાર છે, તમે એને જોઈને નિર્ણય કરો છો. અનઉક્ત એટલે વસ્તુ કીધી જ નથી અને તો એનો ભાવ સમજી જવાય. જો અસત્ય જિસ વસ્તુ કા વર્ણન નહીં કિયા ઉસે જાનના, જિસકા વર્ણન નહીં સુના હૈ ફિર ભી ઉસ પદાર્થ કા જ્ઞાન ગોચર હોના. હવે જો ઘણી વાર એવું નથી થતું કે આપણને સ્વાધ્યાયમાં ખાસ એવું થાય કે સ્વાધ્યાયમાં આપણે ગુરુદેવજીને સાંભળીએ છીએ કઈક અને એક સિદ્ધાંત કઈક સાંભળ્યો પણ એનાથી આપણા મનમાં કઈક બીજું જ ક્લિક થઈ જાય અને એ ભાવ પૂરી જાય ત્યારે આ તો આમ હોવું જોઈએ. કેમ ખ્યાલ આવે છે? અથવા સમજો બીજો એક્ઝામ્પલ કે આપણે ઘણી વાર કઈક આમ જ ચર્ચા કરતા હોય સ્પોર્ટ્સની કે આમ જ અને સડનલી એમાંથી કઈક બિઝનેસ આઈડિયા આવી જાય ને ત્યારે આ તો આમ કરવાથી આમ થઈ જશે. તો ત્યાં અનઉક્ત છે, કોઈ આઈડિયા કોઈ કીધી નથી પણ આપણા અંદરથી જ પૂર્ણા થઈ, અંદરથી ભાવ એવો કીધો અને સડનલી આપણને ક્લિક જે થાય છે એને અનઉક્ત. હા, સિક્સ સેન્સ કહી શકાય પણ અનુમાન પણ ના કહી શકાય. જો અનુમાન એટલે તો શું, એક કઈક ઇશારો કર્યો એનાથી તમે ઇમેજિન કર્યું. હા, અમારું કીધું જ નથી. ખ્યાલ આવે ને? ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ અનસેડ પણ તમે સમજી ગયા, એમ સમજી ગયા, એનો ભાવ તમને આવી ગયો એના જેવો. જેવી રીતના સમજો કે ભાઈ આજે બહાર વાતાવરણમાં ગરમી છે, હવે આજે પહાડ ચડવા જવું કે નહીં જાત્રાના, તો પહાડ ચડવા કોઈ આજે ના જાય ને. કેમ? કેમ કે પથરા ગરમ હશે અને આપણા પગ લાગવાના ચાન્સ છે. એ અનઉક્ત નિર્ણય છે. કોઈ કીધું નથી આપણને કે પથરા ગરમ છે, પણ એને કીધા વગેરે સમજી જવું એને કહેવાય અનઉક્ત. બરાબર, અને એની સામે જે ઉક્ત કથિત પદાર્થ કા જ્ઞાન હોના, વર્ણન સુનને કે બાદ પદાર્થ કા જ્ઞાન ગોચર હોના. હવે જો અનઉક્ત અને ઉક્ત એને જેને તમે સ્પર્શેન્દ્રિય પર લગાવો, ચલો સમજો કોઈએ કીધું આપણને કે આ રોલ બહુ ગરમ છે, તો કોઈએ કીધું ને અને આપણે એને સ્પર્શ નથી કર્યો પણ તો પણ આપણે એને ભાવ ભાષણ થાય છે ને કે આ બહુ ગરમ છે, તો આપણે નિર્ણય કર્યો આ ઉક્ત કર્યો. ઉક્ત કેમ કે એને કહ્યું ને આપણને, એને કહ્યું આપણને. હવે સમજો કોઈ આપણને કહ્યું નથી પણ ગેસ ઉપર ઓલું વસ્તુ છે પદાર્થ, હવે આપણે હાથથી એને ઉપાડશું કે નહીં ઉપાડ્યું, કેમ નહીં ઉપાડ્યું? કેમ કે અનઉક્ત નિર્ણય છે કે એ સ્પર્શેન્દ્રિય માટે ગરમ જ હશે. ખ્યાલ આવે છે? આવી રીતના હવે પાંચે પાંચ ઇન્દ્રિયો પર આ વસ્તુ લાગી શકે છે. મન પર તો બધું જ લાગે છે એટલે એમાં કઈ ચિંતા નથી. આ જનરલી સૌથી કન્ફ્યુઝિંગ વસ્તુ છે કે અનઉક્ત જે કીધેલું, તો કીધેલી વસ્તુ તો ખાલી કર્ણેન્દ્રિયથી નિર્ણય થાય કે નહીં કે ના, એવું નથી. પાંચે પાંચ ઇન્દ્રિય અને મનથી નિર્ણય થઈ શકે કીધેલી વસ્તુ. ખ્યાલ આવે છે? એટલે
નહીં તો આપણને એમ થાય કે આ મતિકાળ ના આ ભેદો પાંચ ઇન્દ્રિય ને મન પર કેવી રીતના લગાવો, થોડો એવો વિચાર કરીએ તો એ ક્લિયર થઈ જાય. આગળ વધશું. અને જો હવે શરીર જે ધ્રુવ અધ્રુવ બહુ સમય તક જ્ઞાન જૈસા કા તૈસા બના રહેના અર્થાત ધ્રુવતા વાળા જ્ઞાન હોના અને અધ્રુવ પ્રતિક્ષણ વિનાધિક હોને વાળા જ્ઞાન અર્થાત સત્ય જ્ઞાન. હવે જો એનું ઉદાહરણ સમજો, આપણે રસ્તે ચાલતા પણ એક્સિડન્ટ થઈ ગયો, વાગ્યું છે સમજો, ફ્રેક્ચર થઈ ગયું અને બહુ દુખે છે. હવે આપણું ધ્યાન ક્યાં રહે? કોન્સ્ટન્ટ એક કોન્સ્ટન્ટ એ દુઃખ ઉપર જ રહે છે ને. તો એ મતિ જ્ઞાન નો એવો ભેદ છે કે આપણું જ્ઞાન એ દુઃખ 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 એ કોન્સ્ટન્ટ એ જ આપણને થયા કરે છે, એ કહેવાય ધ્રુવ જ્ઞાન. ખ્યાલ આવે? અને સમજો કે આપણને દુખે ચપ્પલ ના આપણને દંત વાગી ગયો. હવે આપણે અહીંયાથી ઘરે જઈ ગયા છે તો દંત છે, દુખે છે, પણ ગણિતમાં ધ્યાન ક્યાં જાય છે? ગણિતમાં વળી પાછું બીજી વસ્તુ પર ધ્યાન વધી જાય છે. એ આપણું સફળ થયા કરે ને, એને કહેવાય અધ્રુવ. ખ્યાલ આવે છે? હવે એ જ તમે છ ઇન્દ્રિય પર પાંચ ઇન્દ્રિયને મન પર લગાવી દીધો, ત્યાં આઠ થી એક જ વસ્તુને જોયા કરીએ. આમ ઘણું એવું અટ્રેક્ટિવ પદાર્થ છે ને કે આપણે એને જોતા હજાર યંત્રથી જોઈએ છે ને ઇન્દ્ર, એમની આંખો હટતી જ નથી ભગવાનના તીર્થંકર તીર્થંકર બાળક પરથી. તો એ ધ્રુવ મતિ જ્ઞાન છે. અને બાકી આપણે આ દુનિયાના હમણાંના પદાર્થો છે એવું કઈ અટ્રેક્ટિવ નથી. એક રત્ન દેખાય છે ત્યાં પેલા જૂના જે આટલા પંદર મહિના સુધી રત્નની વર્ષા થઈ, ક્યાં ગયા બધા? 24 તીર્થંકર માટે 15 મહિના, એટલે દિવસો પણ મલ્ટીપ્લાય કરો અને એવરી ડે ના કેટલા 7 કરોડ 72 લાખ રૂપિયા છે, 14 કરોડ રત્ન એવરી ડે ના. તો મલ્ટીપ્લાય કરો કે 14 કરોડ ઇન્ટુ 15 મહિનાના દિવસો અને ઇન્ટુ 24 તીર્થંકર, આટલા બધા રત્ન તો તિજોરીમાં ન આવે ક્યાં. તો ક્યાં ગયા બધા? કે આ કાળ એવો છે ને એ બધા પથરાઓમાં કન્વર્ટ થઈ ગયા. તો હવે આ કાળમાં કઈ જોવા જેવું લાગતું પણ નથી, તો આપણી નજર ત્યાં રહેતી નથી, એટલે અધ્રુવ જ્ઞાન છે. ખ્યાલ આવે? તો જો આ પ્રકારના સામેવાળા પદાર્થના ભેદ 12 પ્રકારના પદાર્થ, એનું 4 પ્રકારનું જ્ઞાન મતિ અવગ્રહિયા હોય જ્ઞાન અને 5 ઇન્દ્રિય અને મન, એનાથી આઈ થિંક એ સ્લાઇડ છે આપણી. હા, નેક્સ્ટ સ્લાઇડ. 12 × 6 × 4 એટલે 288 ભેદ આપણે જોયા હતા. પ્રયોજન શું આ બધું જાણ્યું? જો સૌથી પહેલા તો આ આપણે જાણીએ છીએ શું કે જ્ઞાન નું કાર્ય શું, જે આપણો જીવ નું સ્વ લક્ષણ છે, જે ઉપયોગ આપણું લક્ષણ છે, એનું કામ કેવી રીતના ચાલે છે, એનું મેકેનિઝમ શું છે, એ જાણવાની ક્યુરિયોસિટી તો હોવી જોઈએ ને. આનાથી જ્ઞાનનો મહિમા આપણને આવે છે કે એક એક સૂક્ષ્મ જ્ઞાનમાં પણ જો આટલા ભેદ પ્રભેદ હોઈ શકે તો કેવળ જ્ઞાનની તો કેવી તાકાત હશે. એનાથી આપણને કેવળ જ્ઞાનની મહિમા આવે છે. આ તત્વાર્થ સૂત્ર છે ને આગમનો વિષય છે, એટલે આમાં પદાર્થો એના ભેદ પ્રભેદ એને ગણાવવામાં આવે છે કે એનાથી આપણને અધ્યાત્મનો મેસેજ એમાંથી ઉભો થાય. તો અધ્યાત્મનો મેસેજ શું છે કે જો આવું જ્ઞાન હોય તો કેવળ જ્ઞાનની કેવી તાકાત, અને એવી કેવળ જ્ઞાનની તાકાત એવી હોય તો મારી તાકાત કેવી. એમ કરીને મારા જીવનો સ્વભાવ કેવો છે એની મનમાં આવી એ આ જાણવાનું પ્રયોજન. ચાલો હવે આગળ વધશું. આપણે આટલું તો આપણું રિવિઝન થયું લાસ્ટ ક્લાસ. હવે આગળ આજનું સૂત્ર આપણે શરૂ કરીએ છીએ. જો આ થયું 16મું સૂત્ર, હવે 17મા સૂત્ર ઉપર આવીએ. હવે જો 17, 18 અને 19 આ 3 સૂત્રો છે ને એક સિક્વન્સના સૂત્ર છે. મતિ જ્ઞાનના આપણે જુદા જુદા નામ જોયા, મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિવેશ એ 5 નામ જોયા. મતિ જ્ઞાનના ક્રમ આપણે જોયા અવગ્રહ, ઈહા, અવાય અને ધ્યાન. હવે આ અવગ્રહના જુદા જુદા પ્રકાર, મતિ જ્ઞાનના જુદા પ્રકાર એની આપણે ચર્ચા કરીએ છીએ. તો જે 17મું સૂત્ર છે
ઉપરોક્ત અવગ્રહાદિ કે વિષયભૂત 16th slide. ઉપરોક્ત અવગ્રહાદિ કે વિષયભૂત પદાર્થ ભેદ કિસકે હૈ, એટલે કે આપણે મતિ જ્ઞાન દ્વારા અવગ્રહ આદિ દ્વારા પદાર્થને જાણી ગયા છે, તો એ પદાર્થને જાણતી વખતે એના બે ભેદ પડે છે. એક છે અર્થ અવગ્રહ અને એક છે વ્યંજન અવગ્રહ. જો આને પહેલા થોડું સમજી લઈએ પછી આપણે સૂત્ર વાંચશું. એક છે અર્થ અવગ્રહ, એક છે વ્યંજન અવગ્રહ, અથવા એને કહેવાય છે એના બીજા નામ છે વ્યક્ત અવગ્રહ અને અવ્યક્ત અવગ્રહ. જો આને સમજીએ થોડું પહેલા સમજો, આ આપણે આ કોઈ પદાર્થ છે એ આપણે સ્કિનને ટચ કર્યો, તો સ્કિનને ટચ કર્યો અને આપણો ઉપયોગ ક્યાં છે તો આપણને જણાય છે. બાકી ઘણી વાર આપણે આમ તો આમ જ નહીં, રેન્ડમલી ઊભા હોય બેઠા હોઈએ તો આપણા હાથ પગ તો ક્યાંય ટચ થતા હોય છે ને, અને એ ટચ થવામાં આપણને દરેક પદાર્થનું જ્ઞાન થાય જ છે એવું જરૂરી નથી. આપણું દરેક પદાર્થનું જ્ઞાન થાય જ છે એવું જરૂરી નથી, તો પણ એ પદાર્થનું અવ્યક્ત જ્ઞાન એ સ્પર્શ દ્વારા થઈ રહ્યું છે. હવે હું બેઠો છું, હાથ ખુરશીને અડે છે કે નહીં, પણ મારું કઈ ત્યાં ધ્યાન નથી, પણ અવ્યક્ત રૂપે એ જ્ઞાન ચાલી રહ્યું છે. હા, વેરી ગુડ એક્ઝામ્પલ. કોઈ મચ્છર કરડે તો શરૂઆતમાં એ ત્યાં બેઠું છે આપણને ખબર જ ન પડે, પછી એનું ઓલું કરડી જાય અને આપણને એની પીડા થાય ત્યારે આપણને ખ્યાલમાં આવે છે કે આપણને કંઈક કરડી ગયું. ખ્યાલ તો એ શરૂઆતનો જે ફેઝ છે એને કહેવાય અવ્યક્ત અવગ્રહ. બરાબર, અવ્યક્ત સમજે અત્યારે. હા, અવ્યક્ત એટલે વ્યંજન, અવ્યક્ત એટલે વ્યંજન અવગ્રહ. બરાબર, અને વ્યક્ત એટલે અર્થ અવગ્રહ. એકવાર પાછળ ખ્યાલમાં આવ્યો આપણને તો એને અર્થ અવગ્રહ કહેવાય છે. બરાબર, જો હવે અહીંયાથી થોડું વાંચીએ છે, પેજ નંબર 58 છે શાસ્ત્રમાં. હા, 57 છે પણ ત્યાં મિનિંગ નથી લખ્યા. હા, 57 ના લાસ્ટ પેજ, લાસ્ટ બે લાઈન. અવગ્રહના બે ભેદ છે, વ્યંજન અવગ્રહ અને અર્થ અવગ્રહ. હવે જો આપ પહેલા આ સમજી લઈએ, મતિ જ્ઞાનના તો ચાર સ્ટેપ છે ને, અવગ્રહ, ઈના, અવાય અને ધારણા. તો અહીંયા ખાલી અવગ્રહના બે પ્રકાર કીધા. આ બે પ્રભેદ ઈહા અવાય અને ધારણામાં કેમ નો લીધા? આ વ્યંજન અને અર્થ એટલે ઈહા વ્યંજન, ઈહા અર્થ એમ કેમ નો લીધું? ના, એમ નહીં. જો અહીંયા વ્યંજનનો મતલબ છે કે અવ્યક્ત જ્ઞાન છે. બરાબર, અને ઈહા અને અવાયનું કાર્ય શું છે? કે જે જાણ્યું છે એનામાં વધારે ક્યુરિયોસિટી થઈને એનો નિર્ણય કરવો કે ભાઈ આ પદાર્થ શું છે, અથવા એ નિર્ણય જે કર્યો એમાં ફાઇનલ ડિસિઝન થઈ જવું કે આ પદાર્થ આ જ છે. અને જે વસ્તુ અવ્યક્ત છે તેમાં આ નિર્ણય અને ડિસિઝનનો પ્રશ્ન જ ક્યાં છે? ખ્યાલ આવ્યો ને? જે વસ્તુ અવ્યક્ત રૂપે જ્ઞાનમાં આવી કે જેનું હજી આપણને બુદ્ધિપૂર્વકે જાણવું થયું પણ નથી, તો પછી એમાં ઈહા ને અવાય કેવી રીતના થાય? ખ્યાલ આવ્યો? ઈહા અવાય ના થાય તો ધારણા ન થાય. એટલે આ અવ્યક્ત રૂપે જે જ્ઞાન થાય છે, ઇન શોર્ટ એનો અવગ્રહ થઈને છૂટી જાય. ફરીથી, અવ્યક્ત રૂપે જે જાણવું થાય છે એમાં ખાલી અવગ્રહ થાય છે અને છૂટી જાય છે. અને પછી જે આગળ વધ્યું જેનું ઈહા અને અવાય આવ્યું થયું એ તો વ્યક્ત રૂપે જાણેલાનું જ્ઞાન થાય છે. બરાબર, તો જો આપણે બે રે જોયા કે વ્યંજન અવગ્રહ અને અર્થ અવગ્રહ. હવે વ્યંજન અવગ્રહ એટલે અવ્યક્ત અપ્રગટ અર્થના અવગ્રહને વ્યંજન અવગ્રહ કહે છે. અહીંયા અર્થ એટલે પદાર્થ. બરાબર, અર્થ એટલે પદાર્થ. અવ્યક્ત અવ્યક્ત એટલે કે અપ્રગટ પદાર્થના અવગ્રહને વ્યંજન અવગ્રહ કહે છે. અને અર્થ અવગ્રહ કોને કહે છે? કે વ્યક્ત પદાર્થના અવગ્રહને અર્થ અવગ્રહ કહે છે. હવે જો ઉદાહરણ તરીકે આપણે સમજીએ, આ નેક્સ્ટ પેજ પર ઉદાહરણ બી આપેલું છે, જો ચામડીને ચોપડી સ્પર્શી ત્યારે થોડોક વખત તે વસ્તુનું જ્ઞાન શરૂ થવા છતાં તે જ્ઞાન પોતાને પ્રગટ રૂપે મળતું નથી. મને કહો, આપણને કોઈ પણ પદાર્થનું જ્ઞાન થાય ખરેખર, એ પદાર્થનું જ્ઞાન શરૂઆતમાં તો પ્રગટ રૂપે હોતું જ નથી, થોડો વખત પછી જાણે છે ને. શરૂઆતમાં એ કાળ છે અપ્રગટ જ્ઞાન છે, બરાબર? તો તે જ્ઞાન પોતાને પ્રગટ રૂપે હોતું નથી. તેથી જે ચોપડીનું જ્ઞાન જીવને અવ્યક્ત અપ્રગટ રૂપે હોવાથી તે જ્ઞાનને વ્યંજન અવગ્રહ કહેવામાં આવે છે. ચોપડી ઉપર દ્રષ્ટિ પડતા, હવે જો આ ઇન્ટરેસ્ટિંગ છે, જરા ધ્યાન આપજો. ચોપડી ઉપર દ્રષ્ટિ પડતા પ્રથમ જે જ્ઞાન પ્રગટ રૂપ થાય તે વ્યક્ત અથવા પ્રગટ પદાર્થના અવગ્રહને અર્થ અવગ્રહ કહેવાય છે, બરાબર? હવે જો સ્પર્શેન્દ્રિયથી જાણવું, રત્નેન્દ્રિયથી જાણવું, જ્ઞાનેન્દ્રિયથી જાણવું અને કર્ણેન્દ્રિયથી જાણવું, ચક્ષુને સ્થિર કરવું, ચક્ષુ અને મન આ બે ઇન્દ્રિય એવી છે કે જેમાં તમે અવગ્રહ કરવાનું શરૂ કર્યું તો ડાયરેક્ટ એ સીધું પ્રગટ જ છે. ચક્ષુથી કઈ જોયું તો એ ડાયરેક્ટ પ્રગટ જ્ઞાન છે, એમાં અપ્રગટ જ્ઞાન થતું નથી. મનથી કઈ વિચાર કર્યો તો મનથી કઈ અવગ્રહ થવું તો સીધું પ્રગટ જ છે. આ ઇન્દ્રિયથી આપણે ઇન્વોલન્ટરીને સ્પર્શ કરી લઈએ છીએ, અથવા આપણે રસના ઇન્દ્રિયમાં પણ આપણને કંઈક કંઈક સ્વાદ આવતો હોય, આપણને ખબર પણ ન હોય, ઘણીવાર આપણા ઇંચમાં કંઈક ફસાઈ ગયું છે કંઈક છે તો સ્વાદ આવે છે, ખબર બી નથી પડતી. જ્ઞાનથી પણ કંઈક સૂંઘવામાં આવી ગયું, જે રીતે આપણે સપોઝ કોઈ કેમિકલ ફેક્ટરીમાંથી કંઈ ગયા જોઈએ તો એ સુગંધી એવા કહેવાય છે ને, પછી ખબર જ ન પડે કે એવી સુગંધ આવે છે. અથવા કાનથી પણ કંઈક ને કંઈક અવાજ આપણો સાંભળવાનું ચાલુ જ છે, આપણું ત્યાં ધ્યાન જતું જ નથી, તો એને અપ્રગટ અવ્યક્ત અથવા વ્યંજન અવગ્રહ કહેવાય છે. જો નેક્સ્ટ પેરેગ્રાફમાં કહ્યું છે, વ્યંજન અવગ્રહ ચક્ષુ અને મન સિવાયની ચાર ઇન્દ્રિય દ્વારા થાય છે. વ્યંજન અવગ્રહ પછી જ્ઞાન પોતાને પ્રગટરૂપ થાય છે, તેને અર્થ અવગ્રહ કહે છે. પહેલા વ્યંજન અવગ્રહ થાય, પછી જ્ઞાન પ્રગટ રૂપે થયું, તે અર્થ અવગ્રહ થઈ ગયું. ખ્યાલ આવે? સૌથી પહેલા દર્શન ઉપયોગ થઈ ગયો, દર્શન ઉપયોગ પછી મતિ જ્ઞાનનો પહેલો સ્ટેપ અવગ્રહ, એમાં પણ પહેલા વ્યંજન અવગ્રહ અને પછી અર્થ અવગ્રહ અને પછી ઈના અવાય અને માન, બરાબર? ક્લિયર થયું? આ કોઈને કઈ ડાઉટ છે? વ્યંજન અવગ્રહ પછી જ્ઞાન પોતાને પ્રગટ રૂપ થાય તેને અર્થાવગ્રહ કહે છે. ચક્ષુ અને મન દ્વારા અર્થાવગ્રહ થાય છે. ચક્ષુ ઇન્દ્રિય અને મન ઇન્દ્રિયમાં ક્ષયોક્ષણનો એવો કંઈક ઉઘાડ છે કે દર્શન ઉપયોગ પછી સીધું અર્થાવગ્રહ થાય છે, બરાબર? તો જો આ આપણે અહીંયા જોયું, હવે આપણે પાછા આપણે સૂત્ર ઉપર આવી જઈએ, સ્લાઇડ ઉપર. હવે જો આપણને 288 ભેદ ત્યાં ગણાવી દીધા, બરાબર, એને સાઈડ પર મૂકી દો, પાછું આપણે આપણું ટેબલ યાદ કરીએ, અવગ્રહ ઈહા અવાય ધારણ, આ બાજુ 12 ભેદ હતા અને એને 5 ઇન્દ્રિય અને મન, બરાબર, 12 × 4 × 6 એવું આપણે કર્યું હતું ને. હવે આપણે જોયું કે આ જે અવ્યક્ત જ્ઞાન છે એમાં ખાલી અવગ્રહ થાય છે, એટલે ઓછી 3 કોલમ ઉડાવી દઉં, એટલે 1 કોલમ અને 12 ભેદ, બરાબર, અને પેલા 6 હતા એમાંથી પણ ચક્ષુ અને મન ઉડાવી દો, એટલે 4 જ બચ્યા, તો 12 × 4 એટલે 45 ભેદ એના થાય છે. એ આપણે હવે જોઈ જઈએ. જો 17 જે સૂત્ર છે, ઉપરોક્ત અવગ્રહ કે વિષયભૂત પદાર્થ કે ભેદ આજે ઉપર કરી દીધા 288 એ કોના ભેદ છે? તો અર્થ છે. અર્થ ઉપરોક્ત 12 અથવા 288 ભેદ અર્થ છે, એટલે કે પદાર્થ છે, હે મતલબ અર્થ અવગ્રહ કે હે. જો 17 સૂત્રમાં આમાં પણ કઈ બહુ ડિસ્ક્રિપ્શન નથી. ભૈયા શાસ્ત્ર નિકાલી ગયા 57 પેજ 17 ઉપર 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 હોલ નાનો 50 સેલ. હા બસ જો ટીકાની પહેલી લાઈન છે ને એ જ આપણે વાંચીએ. આ ભેદો વ્યક્ત પદાર્થના કયા છે? અવ્યક્ત પદાર્થને માટે 18મો સૂત્ર કહે છે. જે આપણે 288 ભેદો જોયા એ 288 એ અર્ધ અવગ્રહ અથવા પ્રગટ જ્ઞાનના ભેદો છે. પ્રગટ થાય તો એમાં 4 અવગ્રહ અવાય ધારણા આવી બધું થાય છે બરાબર. અપ્રગટના ભેદો એ હવે નેક્સ્ટ સૂત્રમાં આપણને કહે છે. એમાં જે નીચેનું એક્ઝામ્પલ જે કરેલા છે તો એક્ઝામ્પલ જેવું છે, તમે વાંચજો. આપણે નેક્સ્ટ સૂત્રમાં જોઈએ. જો 18 વાપસ જઈએ પ્રેઝન્ટેશન ને આ જઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. અવગ્રહ જ્ઞાન ની વિશેષતા તો વ્યંજન વ્યંજનસ્ય અવગ્રહ. અપ્રગટરૂપ શબ્દાદિ પદાર્થો કા માત્ર અવગ્રહ જ્ઞાન હોતા હૈ ઇહાદિ તીન જ્ઞાન નહીં હોતા. એટલે જો ઇહા અવાય ધારણા નથી થતા, ખાલી અવગ્રહ થાય છે બરાબર. એક મેસેજ આપ્યો અને બીજું શું કીધું કે શબ્દ આદિ તો કર્ણેન્દ્રિય નું શબ્દ આવ્યું પણ એમાં ગ્રાણ રસ અને સ્પર્શ એ લઈ લેવાનું સાથે બરાબર. અને કઈ એ બધા કેવા છે કે અપ્રગટરૂપ જ્ઞાન છે. આટલી ઇન્ફોર્મેશન આપણને આપી. જો હવે પાછું ગયા શાસ્ત્ર જ્ઞાન લઈએ. નહીં ભૈયા એક સોરી વાપસ સ્લાઇડ એક 19 લઈ લેશે શાસ્ત્ર. જો 19 જે સૂત્રમાં પણ મિનિંગ સાથે લઈ લેશે. અવગ્રહ જ્ઞાન ની વિશેષતા, ઓલી પણ વિશેષતા હતી આ પણ વિશેષતા છે બરાબર. ન ચક્ષુર અનિન્દ્રિયા ભ્રામ. જો આ ચક્ષુ ર છે ને ર એ અ જે પાછળ છે ને અનિન્દ્રિય છે અને ચક્ષુ હુ જે બે હર્ષ વાળા બે શું કહેવાય સેમિકોલન તો ચક્ષુ હુ પ્લસ અ એ બે મળીને ર થાય છે. એટલે ન ચક્ષુ અનિન્દ્રિયા ભ્રામ એટલે વ્યંજન અવગ્રહ નેત્ર ઓર મન સે નહીં હોતા બરાબર. એટલે શું ઇન્ફોર્મેશન આપણને આપ્યું આના પહેલાના સૂત્રમાં કે જે શબ્દ આદિ છે એમાં ખાલી અવગ્રહ થાય છે અને એ અપ્રગટ થાય છે. હવે એમાંથી અહીંયા સબટ્રેક્ટ કરી નાખ્યું કે ચક્ષુ અને મનને આમાં ઇન્ક્લુડ નહીં કરતા. એટલે બાકીની ચાર ત્રણ ઇન્દ્રિય અનુમાન સોરી હા બાકીની ચાર ઇન્દ્રિય એમાં તમે કન્સિડર કરશો. સ્પર્શ રસ ગંધ અને કર્મ એવી રીતે. નેક્સ્ટ સ્લાઇડ તો જો હવે બધું સમાપ્ત કરે છે કે અવગ્રહના બે ભેદ વ્યંજન અવગ્રહ અને અર્થ અવગ્રહ બરાબર. હવે જો એના પછી રાઈટ સાઈડ પર કે વ્યંજન અવગ્રહમાં અપ્રગટ જ્ઞાન છે, અવ્યક્ત જ્ઞાન છે, એમાં માત્ર સ્પર્શ રસ ગંધ અને કર્મ શ્રોત્ર ઇન્દ્રિય કે દ્વારા જ હોતા હૈ ઓર ઉસકે ભેદ. તો એક અવગ્રહની એક જ કોલમ રહી, બીજા ક્રમ ઉડી ગયા. ઇન્દ્રિયમાં ખાલી 4 ઇન્દ્રિયો રહી અને 12 પ્રકારના પદાર્થ રહ્યા એટલે ટોટલ એના 48 ભેદ થયા. અને જે નીચે અર્થ અવગ્રહ આપણે પહેલા જોઈ લીધું કે વ્યક્ત જ્ઞાન છે એમાં 5 ઇન્દ્રિય અને મન દ્વારા થાય છે અને એમાં ભેદ પ્રવેશ શું જોયા કે 4 કોલમ છે અવગ્રહ દિયા હોય ધારા 12 પ્રકારના પદાર્થ છે અને 6 પ્રકારની ઇન્દ્રિયો છે એટલે એના 288 છે. આ બેવને એડ કરીએ તો કેટલા થશે 336. એટલે મતિ જ્ઞાન ના કુલ 336 ભેદો આવે એમાં થાય છે. આમાંથી ખાલી અવગ્રહ ના ભેદ કરવા હોય તો કેવી રીતના કરશો? ખાલી અવગ્રહ ના કેટલા ભેદ? જો મતિ જ્ઞાન ના ટોટલ 336 ભેદ છે એ ટોટલ માં અવગ્રહ અહીંયા અવાય ધારણા 4 જોડી છે ને. હા તો ખાલી અવગ્રહ ના ગણવા હોય તો જો અપ્રગટ છે એ 47 છે અને પ્રગટ કેટલા 288/4 બરાબર છે ને. અવગ્રહ અહીંયા અવાય ધારણા બધું જ છે એમાં તો કેટલા થયા 72. 72 + 48 કેટલા થયા 120. તો ખાલી અવગ્રહના 120 છે અને બાકીના 3 72 72 70. ખ્યાલ આવ્યો કે નહીં? ક્લિયર છે? તો ટોટલ જો આપણે મતિ જ્ઞાનના ભેદ પ્રભેદની ચર્ચા આપણે ચાલી રહી છે, એમાં આપણે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એના માધ્યમથી, એટલે કે જાણવાના ક્રમથી, અને સામેવાળા પદાર્થના 12 ભેદ કરીને, અને કઈ ઇન્દ્રિય દ્વારા જાણ્યો એમ કરીને, કોમ્યુટેશન કોમ્બિનેશન કરીને આવી રીતના 336 ભેદ આપણે જોયા. હવે જો હવે ભૈયા એક મિનિટ પહેલા શાસ્ત્ર જ નિકાલવી છે, હું જે ચીજ દેખાની હશે. આપ આજે પેજ નંબર 58 કે ઉપર, હા બરાબર, જે આ ફર્સ્ટ પેરેગ્રાફ આપણે વાંચીએ બરાબર, અર્થ અવગ્રહ અને વ્યંજન અવગ્રહના દ્રષ્ટાંતો મળે છે બધા? એ ફર્સ્ટ પેરેગ્રાફ આપણે વાંચીએ. એના પછીના જે પેરેગ્રાફ છે, અવ્યક્તનો અર્થ, એના પછી જો વ્યક્તનો અર્થ, હવે નીચે નીચે કરતે જઈએ થોડા, જે મેઇન ટાઇટલ્સ છે એ તમે જુઓ, અવ્યક્તનો અર્થ અને વ્યક્તનો અર્થ, એમાં બેઝિકલી આ અપ્રગટ જ્ઞાન શું છે અને પ્રગટ જ્ઞાન શું છે એનું જ વર્ણન કરેલું છે, જે આપણે એક્ઝામ્પલથી આપણે જોયું. જેવી રીતે જો આપણે એક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ જો ઘડાનું છે, ફેમસ છે, ડ્રાય ઘડો તમે લો અને એક એક ટીપો પાણી નાખો તો શરૂઆતમાં ટીપા અબ્ઝોર્બ થઈ જાય છે, ઘડો સૂકો જ દેખાય પણ એમાં પાણી છે કે નહીં તો છે, એને કહેવાય અપ્રગટ જ્ઞાન. એવી રીતે આપણે કોઈ વસ્તુને સ્પર્શ કરી રહ્યા છે, સમજો પેલું મચ્છર આપણને ડસી રહ્યું છે, તો એની જે શું કે જેવું હોય અંદર જાય છે કે આપણને જે એમાં જે પણ એનું પ્રોસેસ છે કરે છે, તો આટલો પોર્શન અપ્રગટ જ્ઞાન છે. એક વાર આપણને અંદર સેન્સેશન ફીલ થયું ત્યાંથી એ પ્રગટતા છે. તો એવી રીતના અહીંયા બધું વર્ણન છે એ તમે વાંચી જોઈ જાશે. જો ઘણું બધું હું તમને હોમવર્ક કરી આપું છું, તમે સાથે ફોલો કરજો, નહીં તો પછી તમારું થોડું બાઉન્સર જવા માંગે. હવે જો આગળ વાંચો, આ અવ્યક્ત જ્ઞાન અને વ્યક્તનો અર્થ બરાબર એ દેખી, હવે હજી નીચે જાણે છે અવ્યક્ત અને વ્યક્તમાં શું ફરક છે એ અહીંયા કહે છે. આ તો અવગ્રહની વાત છે, એના પછી જો ફરીથી રિવાઇઝ કરે છે, ઈહા ભયા હોતી છે, ઈહા અવાય અને ધારણાના પેરેગ્રાફ છે, તો જે આપણે વાંચીને આવ્યા એ અહીંયા ફરીથી કહ્યું છે બરાબર. આગળ એક પછી બીજું જ્ઞાન થાય છે કે જો આ પોઈન્ટ આપણે કવર કરી લીધો છે, ફરીથી અહીંયા વાંચી લઈએ કે અવગ્રહ પછી ઈહા થાય, ઈહા પછી જ અવાય થાય, અવાય પછી જ ધારણા થાય છે. અને એવું કમ્પલસરી નથી કે આ ચારેય થવા જ જોઈએ, ઘણી વાર અવગ્રહ થઈને જ્ઞાન છૂટી જાય છે, પછી અવગ્રહ અને ઈહા થઈને છૂટી જાય છે, અથવા અવગ્રહ ઈહા અવાય થઈને છૂટી જાય છે, અને ઘણી વાર ધારણા સુધી પહોંચી જાય. એ આ પેરેગ્રાફમાં જુદું છે. હવે જો નેક્સ્ટ પેરેગ્રાફ 2 છે, એ થોડું અલગ વાત છે, એને આપણે થોડી જોઈએ. આ ઈહા સત્ય છે કે નિત્ય, એટલે કે ઈહા જ્ઞાન છે એ ડાઉટફુલ વાળું જ્ઞાન છે કે ફર્મ સત્ય જ્ઞાન છે? તો જો એના વિષયમાં અહીંયા આખું ડિસ્ક્રિપ્શન છે કે જ્ઞાનને સત્ય જ માનવું જોઈએ, તો કેવી રીતના અહીંયા કહે છે? જો પાંચે જે જ્ઞાનમાં તે વિષય એવા આવી પડે છે કે જેમાં એક સત્ય હોય અને બીજો મિથ્યા હોય, પણ ઈહા એ ડિસાઈડ નહીં કે આ બરાબર છે કે આ બરાબર છે એ જાણે, તો તેવા પ્રસંગે જે અંશની ઉપર જ્ઞાન કરવાનું અધિક ધ્યાન હોય એને અનુસાર એ જ્ઞાનને સત્ય કે મિથ્યા માની લેવું જોઈએ. જો એનું ફોકસ જે સાચી વસ્તુ છે એના ઉપર હોય તો એને સત્ય જ્ઞાન છે, અને જો એનું ફોકસ ખોટી વસ્તુ છે એના ઉપર હોય તો એને મિથ્યા જ્ઞાન કહેવાય. આ તો એક એક્ઝામ્પલ આપ્યું, હવે આગળ વાંચજો. જેમ એક ચંદ્રમાને દેખતા જો બે ચંદ્રમાનું જ્ઞાન થાય, ઘણી વાર આપણે ચંદ્રમાને જોઈએ છે પણ સમજો ચશ્મા ન પહેર્યા હોય તો ડબલ ડબલ દેખાય છે ને, તો ડબલ ડબલ દેખાય છે. હવે એમ જ માની લઈએ કે ત્યાં બે ચંદ્રમા છે તો જ્ઞાન કેવું થાય? તો મિથ્યા. પણ એવું માનીએ કે ભાઈ ના છે તો એક જ, મને બે દેખાય છે પણ છે તો એક જ, આ તો મારા કરંટ જ્ઞાનનું લિમિટેશન છે, તો જ્ઞાન કેવું થાય? કે સત્ય બરાબર જે અહીંયા કે છે. બે ચંદ્રમાનું જ્ઞાન થાય અને ત્યાં જો દેખનારો લક્ષ કેવળ ચંદ્રમાને સમજી લેવા તરફ હોય, ખાલી સમજવા તરફ હોય, તો તે જ્ઞાનને સત્ય માનવું જોઈએ. કે કોઈ જોઈએ ને કે ભાઈ આજે ચંદ્રની કેટલી કળા કીધી છે, ખાલી એના પર એનું ધ્યાન નહીં, ડબલ પર ધ્યાન ના હોય તો એનું જ્ઞાન સત્ય માનવું જોઈએ. અને જો દેખનારનું લક્ષ્ય એક કે બે સંખ્યા નક્કી કરવા ઉપર હોય તો તે જ્ઞાન નિત્ય માનવું જોઈએ. આ નિયમથી અનુસરીને ઈહામાં જ્ઞાનનો અધિકાંશ વિષયનો સત્યાંશ ગ્રાહી હોય છે. હવે ઈહા જ્ઞાનનું પરપસ શું છે? સમજો, અંધારું છે, કોઈ વ્યક્તિ જેવો કંઈક આકારને આપણને દેખાય. હવે એ માણસ છે કે પુતળું છે, આપણો નિર્ણય કરવાનો એ પરપસ છે ને? ત્યાં એ પરપસ આપણું એ નથી કે સમજો ને, આપણું ત્યાં પરપસ શું છે કે ભાઈ એ વસ્તુ શું છે એને જાણવા. આપણું પરપસ એમ નથી કે ભાઈ હા કેટલું ઘોર અંધારું છે, આ આજુબાજુની વસ્તુઓ શું છે. આપણું જ્ઞાન કેના ઉપર છે કે ફોકસ પેલા વ્યક્તિ ઉપર છે જેનો આપણે નિર્ણય કરી રહ્યા છે. અને એટ ધી એન્ડ ઓફ ઈહા એ આપણે સાચો નિર્ણય જ કરશું અવાયમાં. એટલે ઈહા એને આ અધિકાંશ વિષયનો સત્યાંશ ગ્રાહી હોવાથી એને સત્ય જ્ઞાન કહ્યું છે. જેવી રીતના ઓલું એક્ઝામ્પલ છે ને છાનો, કે ક્યાં છે મોક્ષ પ્રકાશ, કે કોઈ રસ્તીને રસી જાણે અને કોઈ રસ્તીને સર્પ જાણે. હવે જે જીવ પોતાને આત્મા જાણે છે, બાકી બધાને પર પદાર્થ આદિ જાણે છે. હવે એ પર પદાર્થ જાણવામાં રસ્તી ને સર્પ પણ જાણે તો પણ એનું જ્ઞાન સમ્યક જ્ઞાન. કેમ કે એને પોતાના વિષયમાં સંશય વિપર્યય અન્ન વ્યવસાય નથી, બરાબર. અને કોઈ જીવ પોતાને આત્મા તો નથી જાણતો, પોતાને આ શરીર આદિ જેને અસમાન જાતીય દ્રવ્ય પર્યાય કહેવાય ને, કે શરીર અને આત્માનું કોમ્બિનેશન પોતાને જાણે છે. હવે એ વ્યક્તિ સામે વાળા રસ્તી ને રસી પણ જાણે તો પણ એનું જ્ઞાન નિત્ય જ્ઞાન છે. કેમ કે સમ્યક અને નિત્ય નામ કોને કારણે પડે છે? કે એ જીવ પોતાના આત્માને જાણે છે કે નહીં એને કારણે પડે છે, બરાબર. અહીંયા જે શબ્દ કીધા સત્ય અને અસત્ય, એ સામે વાળો પદાર્થ શું છે એને બરાબર જાણ્યું કે નહીં એના આધારે એ પડે છે. એટલે સત્ય જ્ઞાન અને નિત્ય જ્ઞાન ઇઝ નોટ ઇક્વલ ટુ સમ્યક જ્ઞાન ને નિત્ય જ્ઞાન. આ કેસમાં ખ્યાલ આવે. હવે અહીંયા તો સિંહા જ્ઞાન દ્વારા જે પદાર્થનો નિર્ણય થવાનો છે, એ પદાર્થનો જેવો નિર્ણય થયો એ ઈહાને પણ એ રીતે સત્ય જ્ઞાન કહેવાય છે. કેમ કે ઈહાનો મેજોરિટી પોર્શન તેમાં ગયો, એ પદાર્થનો નિર્ણય કરવાનો ગયો, બરાબર છે. આ લોજિક મેં આપ્યું. કોઈને આમાં કઈ ડાઉટ છે? અમારે કન્ફ્યુઝન હા, તો એ પદાર્થ ના એંગલ થી નિશ્ચય જ્ઞાન થયું, બરાબર. ચાલો હવે હજી એક આમાં બે ટોપિક છે. એક છે કે જો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ધારણા અને સંસ્કારમાં શું થાય તો ટીકે રહીએ નેક્સ્ટ ટાઈમ સુધી. આ ટોપિક આપણે નેક્સ્ટ ટાઈમ કવર કરશું કે ધારણા અને સંસ્કારમાં શું છે. જેને ઇન્ટરેસ્ટ હોય જાતે વાંચીને લાવજો, અને જે સસ્પેન્સને બે કરી શકે તો આપણે નેક્સ્ટ ટાઈમ એનો ઉઘાડ કરશું. અચ્છા, અહીંયા આપણું મતિક નામનો ટોપિક પૂરો. આ એક બે કોન્સેપ્ટ આપણે બાકી છે, આઈ થિંક નેક્સ્ટ ક્લાસમાં 10-15 મિનિટમાં એ પૂરા થઈને હવે આપણે શુદ્ધ જ્ઞાનના ભેદ પ્રભેદોમાં આપણે જોઈએ. ચાલો જીવવાની સ્થિતિ લઈ લે. નિજ નિજી નિજ મે બતાઈ અનંત ઉપકાર, નિજ જે નિજ વાણી માતો વંદનાશ ધારે, વંદનાશ ધારે. કુલ વિશ્વવાદી મહાવીર પર્યંત ચોવીસો જીનેન્દ્ર ભગવાન, કુલ શ્રીમંદરાજી પર્યંત શ્રી હરમાન જીનેન્દ્ર ભગવાન, ધ્રુવના ગામી દક્ષિણ મુનિ લખાવનાર બાહુબલી મુનિન્દ્ર ભગવાન, સમય તારાજી સમસ્ત જીવાણી મહાત, કઈ કાળ થયો કે આ કુલકુંડ આચાર્ય આવી સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવાન નો આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુ દેવ નો વૃષભમૂર્તિ ભગવતી માતનો કૃપાળુ દેવ અને ચોરંગજી આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય.